प्रवचन नंबर 695 तारीख 16/11/96 60 मिनिट पुरुषार्थ सिद्धि उपाय गाथा एक।
એક ભવ્યાવ્રત નામનું શાસ્ત્ર છે, 110 ગાથા છે. નિવેચન સિદ્ધાર્થ ચક્રવર્તી થયા, એમના શિષ્ય પ્રશિષ્ય થયા, તેમને બનાવ્યું છે. એમાં લખે છે કે આ કાળમાં, આ પંચમ કાળમાં કોઈ જીવને આત્માનો અનુભવ થાય તો કાં ત્રણ ભવે એનો મોક્ષ, ત્રીજા ભવે અને કાં વધારે વધારે આઠ ભવ. આઠ ભવથી વધારે તને નહીં થાય. પેલા તો તારામાં ભવ જ નથી, ત્યાંથી ઉપાડ કરવી. ભવની વાત બાકી રાખીએ. ભવ વિનાની ચીજ છે આત્મા. આત્માને ભવ ભ્રમણ નથી. એ ચાર ગતિનું ભ્રમણ ભગવાન આત્માને નથી. એવો અંતરાત્મા બિરાજમાન છે. એ વાત હું તને કહીશ. તે માગણી કરી છે કે એ પ્રભુ શુદ્ધાત્મા સ્વરૂપ શું અને એનો અનુભવ કેમ થાય, એમ બે પ્રકારની તારી માગણી છે. તો એક પ્રકારની માગણી નો ઉત્તર તો કાલે દેવાઈ ગયો છે કે આ પરમાત્મા તત્વ છે, અંદરમાં બિરાજમાન છે ચૈતન્ય જળણ જ્યોતિ. શુદ્ધ અને અશુદ્ધ પર્યાયોથી સર્વથાભિન છે. પેલા સર્વથામાં આવી જા, અનુભવ પછી અનુભવ જ્ઞાનમાં શ્યાદવાદ છે. અનુભવના વિષયમાં શ્યાદવાદનો અભાવ છે. આ ભાવનગી સંતના વચનો છે. મારા ઘરની વાત હું કહેતો નથી. શુદ્ધ આત્મામાં શ્યાદવાદનો અભાવ છે, પણ અનુભવ જ્ઞાનમાં શ્યાદવાદનો સદભાવ છે. માટે પહેલા સર્વથાથી ઉપાડ કર અને અનુભવ થતા કથનચિતનું જ્ઞાન તને થઈ જશે. સમ્યક એકાંતપૂર્વક અનેકાંતિક જ્ઞાન થાય થાય ને થાય તો ચિંતા કરીશમાં એકાંત થઈ જશે. તો આ તો એકાંતની વાત છે, કોઈની વાત સાંભળીશમાં રહી જાય તો એવી અપૂર્વ વાત આ છઠ્ઠી ગાથામાં છે. કહી શકાય એ શબ્દમાં વર્ણન ન થઈ શકાય એવા ભાવવામાં છે. એ વાત કાલે મેં તને કરી કે પ્રમત અપ્રમત દશાઓ ઉત્પાદિત છે, પર્યાયમાં શુદ્ધતા અને અશુદ્ધતા હોય છે, થાય છે, આવે છે ને જાય છે. પણ આવે ને જાય એના ઉપર તો લક્ષ છોડી દે. છે ને છે ત્રણે કાળ આત્મા શુદ્ધ છે. શુદ્ધ પર્યાયથી રહી છે માટે શુદ્ધ છે. એવી વાત હું મેં તને કાલ કરી દ્રષ્ટિના વિષયની, ધ્યેયની વાત કરી, ધ્યાનનો વિષય આપ્યો તને કાલ. હવે શિષ્યનો બીજો પ્રશ્ન છે કે તો એનો આત્માનો અનુભવ કેમ થાય, એ જણાય કેમ, એ કેવી રીતે પ્રત્યક્ષ થાય. અરે પહેલા પરોક્ષ થાય ને પછી પ્રત્યક્ષ થાય, એ શું આ એ બે થાય. રૂચિવાન જીવને પહેલા પરોક્ષ અનુભૂતિ થઈ જાય છે અને પછી તરત જ પ્રત્યક્ષ અનુભૂતિ પણ થાય છે. એવી વાત અપૂર્વામાં છે. એ અનુભવની વિધિ હું આજે તને બતાવું છું, પણ તું ના પાડીશમાં અને સમજ્યા વિના આમ પણ કરીશ માં. આમ તો કરીશ નહીં, આમ તો રહેવા દેજે. તું કુટુંબ ભગવાન પાસે આવ્યો અને આ મને નથી સમજાતું, આમ તો કરીશ માં અને સમજ્યા વિના આ પાડીશ માં. સમજીને આ પાડશે. સમજાય એવું છે, પોતાનું સ્વરૂપ છે. આ વિકથા નથી. આઈના પ્રભુશ્રીએ કહ્યું કે આ વિકથાની સખત મનાય છે. અહીંયા આત્મકથા ચાલે છે. એ બીજું કઈ છે કે નહીં ને? હું પરને જાણું તો મને વિકથાનો વિકલ્પ ઉઠે, પણ મારા જ્ઞાનમાં હું જ્ઞાય જણાય છે. પરને જાણું ઇન્દ્રિય જ્ઞાન તો મારું છે નહીં. સમજાશે નહીં સમજાય એ વાત જ નથી. હવે એક દ્રષ્ટાંત આપીને સમજાવે છે આત્માનો અનુભવ કેમ થાય. આ પંચમ કાળમાં હો, આ પંચમ કાળમાં ચોથા ગુણસ્તરને સદુપયોગ થાય છે, એમાં દર્શનમાંનો ક્ષય થઈ જાય છે. કેટલાક કહે છે કે અત્યારે સદુપયોગ નથી, ખોટી વાત છે. શાસ્ત્રમાં છે ને અનુભવી જ્ઞાનમાં પણ છે. એ વાત દ્રષ્ટાંતથી સમજાવે છે. ભાઈ સાંભળો, ભૂલી એમ શબ્દ છે. બીજો પારો, પેલો પારો કાલે પૂરો થયો. વળી કહીને હવે વિષય બીજો આપે છે, અનુભવનો વિષય. અનુભવનો વિષય આપો, અનુભવ કેમ થાય એની પ્રોસેસ હવે બતાવે. વળી દાયના આકારે થવાથી અહીંયા જ્ઞાનમાં જ્ઞાકાર કેવું છે ને, એટલે અહીંયા દાયાકાર કેવું છે. દાયાકાર એટલે શું કે બળવાયો પદાર્થો સામે હોય છે કે એના કાળે મળે છે, એના કાળે જયારે મળે છે ત્યારે એને અનુકૂળ નિમિત્ત અગ્નિ છે. અગ્નિથી લાકડા છણા મળતા નથી. આજ સુધીના લાકડા છણા ભયા, આજ સુધીના એ અગ્નિથી ભયા નથી. આ ગરવો ગુટલો નથી, એવો અમૃતનો ગુટલો છે, ધ્યાન રાખજો. સમજાશે ધીમે ધીમે સમજાવશે. કાં તો બે દ્રવ્યની એકતા કરી, કાં બે દ્રવ્યની સાથે નૈમિત નૈમિતિક સંબંધ જોયા કેવો. એ કરતા કરવો સંબંધ નથી ને પરની સાથે નિમિત્ત નૈમિતિક સંબંધ નથી. આ દ્રષ્ટાંતની અપેક્ષા છે. પછી જ્ઞાનમાં તો જ્ઞાતાગ્નિનો સંબંધ નીકળી જવાનો છે ને જ્ઞાતાગ્નિ અલગ થઈ જવાનો છે. દાયાકાર થવાથી એટલે જયારે લાકડા છાણા સુગા પાગડા એની પર્યાયનો બળવાનો કાળ હોય છે, જયારે ઉષ્ણ થવાની પર્યાયનો કાળ એનો હોય છે, સકાળ છે એનો, ત્યારે એમાં અગ્નિ પ્રજ્વલિત થાય છે. ત્યારે એને અનુકૂળ નિમિત્ત અગ્નિ છે, નિમિત્ત છે. હવે હમણાં નિમિત્ત કહીને પાછું નિમિત્તને હમણાં કોણ કરવાનું છે? પેલા નિમિત્ત મારે કેવું પડે છે સમજાવવા માટે બીજો ઉપાય નથી. એ છે કે લાકડાને છાણા પડે છે ત્યારે સંયોગથી જોવામાં આવે, બળતા છાણાને લાકડાને સંયોગથી જોવામાં આવે તો અગ્નિ એમાં નિમિત્ત છે. પણ હવે છાણા લાકડાને તો એની પર્યાયના ક્ષણિક ઉપાદાનથી એની યોગ્યતાથી જો તો નિમિત્તથી નિરપેક્ષ પડે છે. અગ્નિને અડતી નથી. એક દ્રવ્યના ધર્મ બીજા ધર્મને અડતો નથી. આ એવી અપૂર્વ વાત છે કે એની મેળે મેળે બને લાકડા છાણા વગર, અરે અગ્નિ વગર, કે આ એની મેળે બને છે. એની સ્વશક્તિને તો જોઈ નથી કે એની પર્યાયમાં જે શીત પર્યાય હતી એ સ્વયંને ઉષ્ણ થાય છે. અગ્નિથી પણ નહીં અને લાકડું જે ત્રિકાળી છે એનાથી પણ નહીં. પર્યાયને નિરપેક્ષ જો અને પછી સાપેક્ષ જો તો નિમિત્તનું જ્ઞાન હોય છે, નિમિત્ત હોય છે, બસ એટલું છે. આની ઉષ્ણ પર્યાય થાય ઘરે એના ઉપાદાનથી થાય છે, પણ નિમિત્ત કોણ એવો પ્રશ્ન કરે તો કે અગ્નિ એ વખતે હોય છે. નિમિત્ત એટલે અકર્તા, નિમિત્ત એટલે સંયોગનો સંબંધ, એની હાજરી, બીજા પદાર્થની હાજરી, ઉપાદાનની સાથે બીજા પદાર્થની હાજરી હોય એને નિમિત્ત કહેવામાં આવે છે. પ્રથમ વાત છે, ખરેખર તો એ અગ્નિ પણ ઉપાદાન છે અને લાકડું પણ ઉપાદાન છે. અત્યારે તમારા મિત્ર મને કહ્યું કે કંઈક કઠણ તો પડે છે, કઈ વાંધો નથી, આપણે વિસ્તાર કરી હળવું કરીને, બાકી વિપરીત તો આવવાનું નથી. એ તો રાહ જોઈશું. અહીંયા
થોડા હિન્દી મેં ભી બોલીએ નહીં તો લોકો બહુ સે સમજતે નહીં હૈ.
વાત એ છે ભૈયા કે જો ગુજરાતી માં આતા હૈ તો હિન્દી મેં આ સકતા નહીં હૈ, ઓર મેરી માતૃભાષા ભી હિન્દી નહીં હૈ, એટલે શબ્દો મારે શોધવા પડે અને શબ્દો શોધવા જતાં એ તારામાં ફેરફાર થઈ જાય છે. એટલે થોડો પ્રયત્ન કરો ભૈયા, સમજમાં આ જાયગા. શું કહ્યું, દાયાકાર થવાથી અગ્નિને દાન કહેવાય છે, તો પણ શબ્દનું કહે છે, તો પણ અગ્નિને બાળનાર કહેવાય છે. એને બાળે છે લાકડા નિશાનાને, એમ કહેવાય છે, હો એમ કહેવાય છે એમ નથી. પણ વ્યવહારના વચનમાં તો કહેવાય છે એમ જ આવે. તમારામાં જો બાર નહીં જોવા, કે પ્રભુ એક વાર તો સ્વભાવ બીજો ને પદાર્થ, પદાર્થના ત્રણ પ્રકાર છે, દ્રવ્ય ગુણ ને પર્યાય. એકલા દ્રવ્યને જોવાની વાત નથી, સાથે તું પર્યાયના સ્વભાવની પણ વાત જો, કે ઉષ્ણ થઈ લાકડું ગરમ થઈ ગયું તો ગરમ થવાની એનામાં શક્તિ હતી તો એ પર્યાય ઉષ્ણ થઈ, કે શક્તિ નહોતી ઉષ્ણ થઈ? જો શક્તિ હતી તો અગ્નિની એની અપેક્ષા નથી, અને જો ઉષ્ણ થવાની એની શક્તિ નથી તો કોઈ પદાર્થ એને ઉષ્ણ કરી શકતો નથી. આ તો ન્યાયથી વાતો બધી છે, આમાં સમયસાર, આ બધી સમયસારની વાત છે. ગુરુદેવ પાસેથી સાંભળીને શીખીને થોડું જેટલું મને મળ્યું એ તો ભંડાર હતો. ગુરુદેવની શું વાત કરી, પણ તો પણ પ્રયોજનભૂત વાત બધી બહાર આવી ગઈ છે. પ્રયોજન તો આત્મદર્શનનું છે, આત્મદર્શન વિના ધર્મની શરૂઆત નથી, વૃદ્ધિ નથી ને પૂર્ણતા. આદિમત અંતમાં આત્માનો અનુભવ એક જ ધર્મની ક્રિયા છે, બીજી કોઈ ધર્મની ક્રિયા નથી. માટે દાયકાર થવાથી અગ્નિને બાળવા એવો પદાર્થ તે બાળે છે એમ લોક વ્યવહાર છે. શું કહ્યું, એમ જ્ઞાન પરને જાણે છે એ લોક વ્યવહાર છે. જેનું પડે પણ જરા સમજવા જેવું છે. આ બધું શાસ્ત્રમાં છે. કહેવાય છે બાળે છે એમ કહેવાય છે, કહાવત હે, તો પણ દાયકૃત શુદ્ધતા તેને નથી. એ લાકડાને બાળે માટે એ અગ્નિ છે એમ નથી, અગ્નિ અગ્નિથી છે. લાકડાને બાળે તો અગ્નિને કોઈ સમજતું ન હોય તો એને નિમિત્તથી સમજાવે છે કે અગ્નિ કોને કહેવાય, કે લાકડાને બાળે તેને અગ્નિ કહેવામાં આવે છે. તો લાકડાને તો અડતી નથી, અગ્નિ બાળે ક્યાંથી? એ તો એના સચતુષ્માં છે અગ્નિ. લાકડા છણા એના સચતુષ્માળ ભાવમાં છે, તો પણ દાય ચતુર્શુદ્ધતા તેને નથી. એટલે લાકડાને બાળે છે માટે અગ્નિ છે એવું સાપેક્ષપણું અગ્નિમાં નથી. સમજાવવા માટે વ્યવહારથી સાપેક્ષથી સમજાવે બીજું કોઈ ઉપાય છે? વ્યવહાર વિના પરમાર્થ થઈ શકાતો નથી, પણ વ્યવહાર અનુસરવાયો નથી. એટલી વાત એને કરી કે ભાઈ નિરપેક્ષ તત્વથી જો અગ્નિ ને દ્રવ્યો પર્યાય કીધો અને લાકડા છાણાને એના દ્રવ્યો પર્યાય કીધો. કેવી રીતે દાયાકાર શબ્દ આવ્યો ને, એટલે હવે જ્ઞાકાર કે છે સિદ્ધાંત આવ્યો. હવે કેવી રીતે જ્ઞાકાર થવાથી, જ્ઞેયોને જાણવાથી એમ લખ્યું નથી, શાંતિથી સમજવા જેવું છે. જ આ વિષય જરા ઘેરો છે, મને ખબર છે બધી. જ્ઞાકારનો અર્થ સ્વ અને પર બે પદાર્થો જ્ઞેયો છે જગતના. પોતાનો આત્મા પણ જ્ઞેય છે અહીંયા, અને આત્મા સિવાય આખું વિશ્વ એ પણ જ્ઞેય છે. એ બે પ્રકારના જ્ઞેયોનો પ્રતિભાસ જ્ઞાનમાં થાય છે, એવી જ્ઞાનની પર્યાયને જ્ઞાકાર જ્ઞાન કહેવામાં આવે છે. અહીંયા જ્ઞાનની પર્યાય સ્વને પરને જાણે છે એમ ન લેવું. આવશે બધું, હમણાં બધું આવશે, જે રીતે શાંતિ રાખશો તો. કે બે પદાર્થના પદાર્થો છ ને પર એનો પ્રતિભાસ થાય છે. જેવી રીતે દર્પણની સપાટીમાં બધા પદાર્થો એમાં પ્રતિબિંબિત થાય છે, પ્રતિફલકી ઉતરાવતી ઉપાય આધાર આપવાથી કઈ કિનાર ઉપર શ્રદ્ધા આપે છે. આધાર આપવાથી પુરુષાર્થ સિદ્ધિ ઉપાય અમૃતચંદ્ર આચાર્યનો સ્પેશિયલ ગ્રંથ બનાવેલો છે પોતે. એમાં પહેલી જ ગાથા છે માંગલિકની. એ માંગલિક ગાથામાં બધો જે એનું હૃદય હતું એ બધું ઠલવાઈ ગયું છે. એનો પહેલા શ્લોકનો અર્થ વાંચું છું અને આ શ્રદ્ધાર્થ વાંચું છું. પછી ટીકા ટોડરમલ સાહેબે કરી છે વાંચીશ. હવે અત્યારે આજે આપણા મૂળ તત્વની શરૂઆત થાય છે. આજે આત્મા તો ગુરુદેવ આપ્યો 45 વર્ષ સુધી કે શુભાશુભ ભાવથી ભીન આત્મા તારો છે એને જાણ. પ્રથમ આત્માને જાણ એમ તો છે 17મી અઢારમી ગાથામાં એમાં એવું કે પ્રથમ આત્માને જાણો, પછી જાણેલાનું સંતાન કરવું, પછી એમાં ઠરવું. જાણવું તો આવ્યું, પ્રથમ આત્માને જાણ આદેશ છે, ઉપદેશ નથી. જાણ, તારે સુખી થવું હોય તો જાણ. હવે કહે છે કે એ જે શુદ્ધાત્મા છે શ્રીકાળી અને એની વર્તમાન ઉપયોગ અવસ્થા પ્રગટ થાય છે. એ નિરપેક્ષ છે, શુદ્ધ ને અશુદ્ધ ન લેવી. એમાં ઉપયોગો લક્ષણમ, શુદ્ધ ઉપયોગ લક્ષણ નથી તો બાધા આવી જાય, અશુદ્ધ ઉપયોગ લક્ષણ કહો તો બાધા આવે. હવે આપણે લાંબુ નથી કરતા, પણ ઉદ્યોગ લક્ષણ નિર્દોષ છે. તત્વાર સૂત્રમાં આવ્યું છે, સૂત્રજીએ કહ્યું છે, ઉપયોગો લક્ષણમ, જીવનો લક્ષણ ઉપયોગ છે. જીવના પાંચ ભાવ સાધારણ કયા, પણ લક્ષણને એમાં દૂર પાડી દે. ઉદય, ઉપશમ, શોકશમ, ક્ષાય કે પારણામે, એને કહ્યું. કેમ કે આ ઉપયોગ લક્ષણ છે એ ગ્લેયનું લક્ષણ છે, અને પરમ પારણામિક ભાવ છે એ ધ્યેયનું લક્ષણ છે. પ્રયત્ન કરશે તો સમજાશે, નહીં સમજાય એ વાત જ નથી. અહીંયા એ છે કે જેમાં દ્રષ્ટાંત આપે છે, દર્પણની સપાટીની પેઠે, દર્પણના દળમાં નહીં, દર્પણનું દળ તો નિષ્ક્રિય છે, એમાં પરનો પ્રતિભાસ ન થાય, પણ દર્પણની ઉપરની સપાટીમાં એક સ્વચ્છ પર્યાય પણ થાય છે. દ્રવ્ય અને પર્યાયનું જોડકું તેને પદાર્થ કહેવામાં આવે છે. દર્પણ સ્વચ્છ અને એની પર્યાય પણ સ્વચ્છ. એની ઉપરની સપાટી કહેવાય, પર્યાય કહેવાય એને ઉપરની સપાટી. દર્પણની સપાટીની પેઠે બધા પદાર્થોનો સમૂહ, આ દર્પણના દ્રષ્ટાંતની વાત સમજાવીને જ્ઞાનમાં ઉતારવું છે. બધા પદાર્થોનો સમૂહ દર્પણની પેઠે, ઉપરની સપાટીમાં જે પ્રતિભાસ થાય છે એની પેઠે, વર્તમાન વર્તા ઉપયોગમાં સમ્યક દર્શનને મિથ્યા દર્શન થવા પહેલા પદાર્થોનો સમૂહ, સૌને બધા પદાર્થો, કોઈ બાકી નહીં. હવે પદાર્થના સમૂહની વાત કરતા કહે છે કે અતીત, અનાગત અને વર્તમાન કાળના સમસ્ત અનંત પર્યાયો સહિત એક એક પરમાણુ, એનું ભૂત, ભવિષ્ય, વર્તમાન ત્રણ કાળની પર્યાય સહિત એક પરમાણુ દ્રવ્ય, એવા અનંતા પરમાણુ, અનંતાનંદ એમ સ્વજીવ અને પરજીવ, એની પણ અતીત, અનાગત અને વર્તમાન પર્યાય સહિત નો આત્મા, પર્યાય સહિતનો આત્મા એ જ્ઞાનમાં પ્રતિભાસે છે. બધા પદાર્થો સમસ્ત પર્યાયો, અનંત પર્યાયો સહિત, અનંત પર્યાય સહિત અનંત પદાર્થો જ્ઞાનની વર્તમાન સ્વચ્છ પર્યાયમાં પ્રતિભાસે છે. કોઈ પદાર્થ એવો નથી કે જ્ઞાનમાં બાકી રહી જાય પ્રતિભાસુ. અનાદિ અનંત પદાર્થો સ્વ અને પર એ સ્વચ્છ જ્ઞાનમાં પ્રતિભાસે છે. જો આ આપણે લઈ જવો છે, અનુભવ કેમ થાય, ક્યાં જવું છે, જવું છે તો અહીંયા પ્રયોજન તો આપણું ક્યાં છે? એ પર્યાયો સહિત પ્રતિફલતી એવો શસ્ત્ર શબ્દ છે. પ્રતિફલતી પ્રતિબિંબિત થાય છે, પ્રતિબિંબિત થાય છે, જણાય છે એમ નથી લખવું. જણાય છે તો રાગ, જણાય છે તો રાગ નહીં થઈ જશે, પણ રાગનો પ્રતિભાસ થાય છે એમાં જ્ઞેય થતો નથી, જ્ઞાન જ્ઞેય થાય છે. દેવચંદજી જો છે ને, શું કહ્યું, બધું આવી જશો, ઉતાવળ નહીં કરતા, આવશે ધીમે ધીમે, બધું આવશે. પ્રતિબિંબિત થાય છે. અમરચંદ્ર આચાર્ય ભગવાન એ સ્પેશિયાલિટી મેં જોઈ સમયસારમાં કે તેઓ શ્રીએ પ્રતિભાસનો ઉપયોગ બહુ કર્યો છે. અજ્ઞાનીનો આત્મા રાગને કરે છે એમ જયારે સમર્થ આચાર્યો ફરમાવે છે અજ્ઞાનીનો આત્મા રાગને કરે છે ત્યારે એમણે એક કોહિનો હીરો એવો મૂક્યો કરવો કે અજ્ઞાનીને હું રાગને કરું છું એવો એને પ્રતિભાસ થાય છે, કરી શકતો નથી, વિશેષ અપેક્ષા એ કરતા છે કે માનું ત્રણ ગાથા આવશે ને આવશે ઘણા આવશે વાત પણ મન થાય છે જલ્દી બધું કહી દઉં. અજ્ઞાનીને કરતા ભાસે છે, શ્રીકાળી દ્રવ્ય કરતા કરતા થઈ શકે જ નહીં, વિશેષ અપેક્ષા એ કરતા થાય છે એ વાત સાચી, પણ સામાન્ય અપેક્ષા એ કરતા રહીને વિશેષ અપેક્ષા એ કરતા બધી થાય છે. સામાન્ય સ્વભાવ બધી ત્રણ કાળેમાં અકર્તા પણ છોડી અને કરતા બની શકતો નથી, એક સમય રાગનો કરતા થાય તો જળ થઈ જાય, જયારે આત્મા નથી કરતો તો કોણ કરે છે એમ પ્રશ્ન આવશે, ઘણા પ્રશ્ન આવશે, કાંઈ આવતો નથી, બધા જ આ ઉત્તર સંતો લખી ગયા સાથે. કહે છે કે પ્રભુ આ પ્રતિબિંબિત થાય છે બધા પદાર્થ અહીંયા ઝલકે છે, દર્પણમાં જેમ ઝલકે, દર્પણમાં પદાર્થો આવે કે દર્પણમાં પદાર્થો ઝલકે, અગ્નિ છાવે છે, કોળસો છે સામે, તો એ દર્પણની સ્વચ્છતામાં એ બિંબનો પ્રતિબિંબ થાય કે કોળસાની કાળા પાણી આવી જાય, કે આખો દર્પણ તો ભલે કાળો ન થાય પણ જેટલું દાબું પડે કાળું એટલું તો અરીસાની પર્યાય કાળી થઈ કે નહીં પ્રકાશ નહીં. અરે તને ભ્રમણાથી કે કાળાપણાનો ધર્મ તો વાં છે, ત્યાંથી કાળાપણું ઉડીને અહીંયા આવતું નથી અને આની સ્વચ્છતા છોડતું નથી, દર્પણ પોતાની સ્વચ્છતાનો અભાવ કરતો નથી, તરણ કાળમાં પ્રાપ્તિ થઈ છે જગત બસ ક્રોધનો પ્રતિભાસ છે કે નહીં ક્રોધી ઉપયોગમાં ઉપયોગ છે ઉપયોગમાં ક્રોધ નથી ભાઈ એવા દે તો પ્રતિબિંબિત થાય છે. ઓહો કેવી રીતે પ્રતિબિંબિત થાય છે આગળ પોતાના સમર્થ અનંત પર્યાયો સહિત પ્રતિબિંબિત થાય છે. આ ઉત્પાદન દુર્યુત્તમ સતાવી ગયું, કોઈ પર્યાય બાદ નથી, બધા પદાર્થો પ્રતિભાસ થાય છે દર્પણમાં જે પ્રતિભાસ થાય છે એમ, પણ એ જ્ઞેયો જેનો પ્રતિભાસ થાય છે એ જ્ઞેયો જ્ઞાનમાં આવતા નથી, દુઃખનો પ્રતિભાસ થાય પણ દુઃખ નાયકમાં તો આવી શકે જ નહીં પણ ઉપયોગમાં દુઃખ આવતું નથી, દુઃખનો પ્રતિભાસ દેખીને જેનો પ્રતિભાસ છે એના ઉપર નજર છે પણ જેમાં પ્રતિભાસ થાય છે એ જોતો નથી. ફરીથી જેનો પ્રતિભાસ થાય છે ક્રોધ માન માયા લોભ એનો પ્રતિભાસ થાય છે એને જુએ છે, જેનો પ્રતિભાસ થાય છે એને જુએ છે. લક્ષ્ય ક્યાં ગયું? બારમે ગયું. આવું સીધી સાદી વાત છે, ન સમજાય એમાં ક્યાં માત્ર ન સમજવાનો, ન સમજાય એ વાત જ નથી, ન સમજાય એ વાત લખે જ નહીં શાસ્ત્રકાર લખે જ નહીં કે આ નહીં સમજ્યા માટે લખી જાઓ, અજ્ઞાની જીવ નહીં સમજે નહીં સમજે નહીં સમજે નહીં સમજે નહીં સમજે માટે લખી જાઓ, એટલા માટે શાસ્ત્ર લખાશે કે સમજશે એ ભગવાન આત્મા છે, સમજશે જરૂર સમજશે, સમજશે એમ પ્રમે લખ્યું છે. માટે એ છે કે બધા પદાર્થોની પર્યાય સહિતના દ્રવ્યો એ જ્ઞાનમાં આવી ગયા છે, ડૂબી ગયા છે, ખોડાઈ ગયા છે, લે એ સારું છે પણ એનો અર્થ શું તમે સમજો કઈ, બધા પદાર્થો ડૂબી ગયા જ્ઞાનમાં આવી ગયા છે ખોડાઈ ગયા છે. એનો અર્થ શું કે એનો પ્રતિભાસમાં આવી ગયો જ્ઞાનમાં. એ પ્રતિભાસથી જ્ઞાન અનન્ય છે, પર પદાર્થ અન્ય છે. જેનો પ્રતિભાસ થાય છે એનાથી તો જ્ઞાન તદ્દન ભિન્ન છે, પણ જ્ઞાનમાં પ્રતિભાસ જેનો થાય છે એ પ્રતિભાસ ઇન્દ્રિયન ભિન્ન છે, અને એ જ્ઞાનથી આત્મા ભિન્ન છે, અનુભવ થાય છે. પોતાના સમસ્ત અનર્થ પર્યાયો સહિત પ્રતિબિંબિત થાય છે. હવે એની ટીકા ટોટમલ સાહેબે લખી છે. શુદ્ધ ચેતના પ્રકાશનો કોઈ આવો જ મહિમા છે કે આ પરમાત્માનો એવો જ કોઈ મહિમા છે અંદરમાં. મહિમા વસ્ત અહીંયા છે, મહિમા ક્યાં બહાર? કેની મહિમા કરવી? હોટલની, બંગલાની, ડિગ્રીની, કેની મહિમા કરીશ? શુદ્ધ ચેતના પ્રકાશનો કોઈ એવો જ મહિમા છે કે તેમાં જેટલા પદાર્થો છે તે બધા જ પોતાના આકાર સહિત, આકાર એટલે સ્વરૂપ, જેવું જેનું સ્વરૂપ છે એવા સ્વરૂપે જે છે એ અહીંયા પ્રતિભાસ થાય. ત્યાં લાકડું લાંબુ હોય તો અહીંયા પ્રતિભાસ એક પ્રકારે થાય, ટૂંકું હોય એવી રીતે બધા પદાર્થોનો આકાર એટલે એનું સ્વરૂપ જેવું છે એવું અહીંયા બિંબ જેવું બિંબ એવું અહીંયા પ્રતિબિંબ થાય. તે બધા જ પોતાના આકાર સહિત પ્રતિભાસમાન થાય છે. હવે પ્રતિબિંબમાંથી આવ્યા પ્રતિભા શબ્દ એટલો પહેલો પ્રતિભાસમાન થાય છે એ જણાય છે એમ નથી લીધું. એ પદાર્થો અહીંયા પ્રતિભાસમાન થાય છે, એ પદાર્થો અહીંયા આવી ગયા. અરે પદાર્થો આવી ગયા કે એનો પ્રતિભાસ અહીં આવ્યો? શું છે આ વોટર અહીં આવી કે વોટરનો પ્રતિભાસ અહીં આવ્યો? અરે નેમાંથી ઘસીને તું પ્રતિભાસમાં ભાઈ, જરાક અંદર તો આવે, થોડો અંદર તો આવે. જ્ઞેયો જણાય છે, જ્ઞેયો જણાય છે, વ્યવહારે જણાય છે, વ્યવહારે જણાય છે. ભાઈ હમણાં થોડીક વાર એ વ્યવહારની વાત તું ડિપોઝિટ રાખ, તને સત્ય લાગશે જયારે તને નિષેધ આવશે. ત્યાં સુધી નિષેધ ત્યાં આવે અમને ખબર છે, બંને કહું છું અને બંને જાણું છું. કરતા બુદ્ધિ ને જ્ઞાતા બુદ્ધિ જબરજસ્ત દોષ છે, અનંત કાળથી રખડે છે. કરતા બુદ્ધિ અને જ્ઞાતા બુદ્ધિ પોતાના આકાર સહિત પ્રતિભાસિત થાય છે અંદરમાં દર્પણની સપાટીની માફક. ક્યાં દ્રષ્ટાંતે? દર્પણ સ્થળ ઈવ અરીસાના ઉપરના ભાગમાં, અરીસાના અંદરના ભાગમાં પ્રતિભાસ તો એ સ્વચ્છ છે, વાત સાચી છે, પણ ત્યાં સુધી પરનો પ્રતિભાસ પહોંચતો નથી. કોઈ અપૂર્વ વાત છે આત્માની, નાયકની તો વાત અપૂર્વ છે, પણ એના સ્વચ્છ ઉપયોગની વાત પણ અપૂર્વ છે. તો શુદ્ધ ઉપયોગની વાત તો શું કરી જેમાં આનંદ આવે? અરીસાના ઉપરના ભાગમાં ઘટપટાથી પ્રતિબિંબિત થાય છે. જો પેલા પ્રતિબિંબ કહ્યું હતું, પછી પ્રતિભાસ કહ્યું, પછી પાછું પ્રતિબિંબિત થાય છે. અહીં અરીસાનું દ્રષ્ટાંત આપ્યું છે, તેનું પ્રયોજન એ જાણવું કે અરીસાને એવી ઈચ્છા નથી કે હું આ પદાર્થને પ્રતિબિંબ કરું. અરીસાને એવી ઈચ્છા થતી નથી કે આ પદાર્થો મને ઝળકે ને હું પ્રતિબિંબ કરું, એવું કંઈ છે નહીં એનામાં. જેમ લોઢાની સોય લોહ ચુંબકની પાસે પોતાની મેળે જાય છે, લોહ ચુંબકની સોય હોય એ સામે લોહ ચુંબકનું પથ્થર હોય તો એ ખેંચાય નહીં, ત્યાં તો જાય છે. એવો અવળો દર્શન થાય, અવળો. ત્યાં તો એવું થાય છે, ત્યાં તો એવું થાય છે, પણ જ્ઞાન નહીં તરફ જાય એવું તો થતું જ નથી. શું કહ્યું? ખ્યાલ આવ્યો કઈ કે સોય તો લોચુંબક તરફ ખેંચાય છે, એ કાટ વગરની હોય એવું તો દેખાય છે. સોય ખેંચાય ને અહીંયા ચૂંટી જાય છે એવું તો દેખાય છે. પણ જ્ઞાન પોતાને જાણવાનું છોડી અને અહીંયા જતો જ નથી, જાણે ક્યાંથી? આ સમયસારના 373-382 ગાથા આપણે લેવાની છે, એમાં આ દ્રષ્ટાંત છે ટીકાકારે કર્યું. એ ટીકાકારનું દ્રષ્ટાંત એ અહીંયા ડોટોવર સાહેબે કર્યું છે, લખ્યો છે, અહીંયા એક કોપિયામાં છે કે સોય તો ખેંચાઈને જાય છે. પણ સાહેબ શું કરો, સામે પદાર્થો બધા આવ્યા એટલે મારું જ્ઞાન એને જાણવા આવ્યું. તારું જ્ઞાન કયું છે કે બીજાનું જ્ઞાન કયું છે વાત તો કરે. જે જ્ઞાન પરને જાણવા જાય છે એ જ્ઞાન તારું છે? એ તો આંખનો ઉગાડ જાય છે પરને જાણવા, ઇન્દ્રિય જ્ઞાન જાય છે પરને જાણવા, એ જ્ઞેયનું જ્ઞાન છે. ઇન્દ્રિય જ્ઞાન છે ભાવિન્દ્રી, એ જ્ઞેયનું જ્ઞાન છે. તેથી ઇન્દ્રિય જ્ઞાન પોતે જ્ઞેય છે. આત્માનું જ્ઞાન તો સોયની બાબત ખેંચાય ને. હા હા, બધા તો કહેતા નથી કે મને જાણ, અને જાણનાર જાણનારને જાણવાનું છોડી અને સોયની માફક પરસનું થાય છે. બરલક્ષભાવા જનચલતા હેતમ અચલમ જ્ઞાન, આ જ્ઞાનની પરિભાષા છે. આત્મજ્ઞાન કદી પણ આ એને ભ્રાંતિ થઈ છે એ તો ભ્રાંતિમાં તો ઇન્દ્રિય જ્ઞાનનું પૂછ્યું અને અતિન્દ્રિય જ્ઞાન અસ્ત ગયું છે. અલંકાર તું પણ જાણત કે ઇન્દ્રિય જ્ઞાન પણ જાણત છે, એ જ્ઞેય છે. જ્ઞાન જ નથી, પ્રાપ્તિ તો નથી. એકાંત પરની પ્રસિદ્ધિ કરીને એમાં બોરા દેશ ઉત્પન્ન કરે છે, એ ધંધો ખોટો છે ઇન્દ્રિય જ્ઞાન. હું પદાર્થને પ્રતિબિંબ કરું, જેમ લોટાની લોચુંબકની પાસે પોતાની મળી જાય છે, જતો નથી. ફરી એ પદાર્થો પણ પોતાનું સ્વરૂપ છોડીને તેની સામે ફેરતા નથી. હરીસો ત્યાં જતો નથી અને હરીસામાં આવતા પદાર્થો અહીંયા આવતા નથી. ફરી તે પદાર્થો પોતાનું સ્વરૂપ છોડીને તે હરીસામાં ફેરતા નથી. ક્રોધ જ્ઞાનમાં પ્રતિભા છે એટલી વાત સાચી છે. તો ક્રોધ જ્ઞાનમાં આવતો નથી, પ્રતિભા દેખીને ભ્રાંતિ થઈ કે મારામાં ક્રોધ થાય છે. આ ક્રોધ મારો, રાગ મારો, પુત્ર મારો, પુત્રી મારી, દેવગુરુ શાસ્ત્ર મારા, જે કોઈ પુરુષ બીજા કોઈ પુરુષને કહે કે અમારું આ કામ કરો એ પણ અહીંયાથી દ્રષ્ટા લીધું. તેમ જે પદાર્થો પોતાને પ્રતિબિંબ કરવાની અરીસાને પ્રાર્થના પણ કરતા નથી. આ અરીસાને એમ કહેતા નથી કે મારે તારી સ્વચ્છતામાં પ્રતિબંધિત થવું છે, મને કરવા દે. એ દ્રવ્યો પદાર્થો કહેતા નથી અને આ અહીંયા સ્વચ્છને છોડીને અહીંયા જતો નથી. સહજ જેવો સમજ છે કે જેવો જે પદાર્થનો આકાર છે તેવા જ આકાર રૂપે અરીસામાં પ્રતિબિંબિત થાય છે, પણ અરીસામાં પદાર્થ આવતો નથી. ફટિકમણીની સામે લાલ ફૂલ હોય છે ત્યારે એનો પ્રતિભાસ થાય છે, સ્વચ્છતા છે એનામાં. ફટિકમણીની પર્યાયમાં સ્વચ્છતા છે. તો એ રાખવો હોય તો રાખતો, રખાવો હોય તો ખાવો, ફૂલ જેવો રંગ હોય એવું અહીંયા પ્રતિબિંબિત થાય છે. તો અજ્ઞાની જીવને એમ લાગે છે કે આ કાચ રાખો થઈ ગયો. એમાં એવો બનાવ બન્યો, જ્વેલરી બજારમાં એક ખેરું પાસે ફટિક મળી આવ્યો, જમીનમાંથી નીકળ્યો, ભલે સરાયો વાંચવા, અહીંયા બજાર ભરાય છે, પૈસા સારા આવશે. તો એ ખેડૂત કે મારે તો આ કાચ વેચવો છે, એ તો કાચ જ કે ને હરાજી થઈ એક રૂપિયાથી માંડીને ધીમે ધીમે 5 રૂપિયા સુધી પહોંચ્યા. મારે 5 રૂપિયામાં વેચવો નથી કાઢ. એમાં જે પોતે શાકના શોખીન પોતે લેવા આવ્યા માર્કેટમાં, આમ ભીડ જોઈ કે છે શું, આમ જોયું સમજી ગયા. આ તો બાર લાગે. આજુબાજુ બધા લાલ પડતા હતા કાપડિયાના, અને એનો એ પ્રતિભાસ કરતો હતો કે રતાશેમાં આવી નથી, માને તોય ના આવે ને ન માને તોય રાત્રિપ્રિય થાય જ નહીં. એ તો ભ્રાંતિ છે, બદ્ધધિકારમાં એને ભ્રાંતિમાં નાખ્યો. મને ખબર છે બધી પાછી બધી ભણેલા હોય ને કે ભવિષ્ય કરવો છે કે હવે ભવિષ્ય કરવો તારે કરવું છું. હજી તારે ભ્રાંતિને પોષણ થાય એવી વાત સાંભળવી છે કે ભ્રાંતિ ચડે એવી વાત સાંભળવી છે? તો એ જેવી રીતે આમ જોયું છે કે હા એની પાસે ક્યાં ભાઈ આ શું છે તારે વેચવો છે? હા મારે ફેટ વેચવો છે આ કાચ. તો કે કેટલામાં? કે આ કોઈ 5 રૂપિયાથી વધારે કોઈ કરતું નથી, પણ તારે કેટલામાં વેચવો છે મને કે. મારે કહે છે મેમાં મારે શાકની અહીંયા લઈ જવાની જરૂર ઉતાવળ છે. શેઠ 100 રૂપિયા લાગશે, 100 જેવી પાકો 10 લાખનો માલ 100માં લઈ લીધું. 100ની નોટ આપી દીધી. નોટ તો આપી ટેક્સીવાળાને કે જલ્દી ભાગ વેચો પાછો વળે જોઈશમાં. બીજેથી એને 10 લાખનો સોદો કરી લીધો, સોદો કર્યો ડીલરને આપી. સીધે આવ્યો શેઠ, બધાને ભેગા કર્યા, કાલ હરાજી વાળા ભાઈ કહેવાય મારા આ રવિવારે મારે ત્યાં ચા પાડી દેવા, હું આમંત્રણ આપું છું. આવ્યા બધા મોટો કરોડપતિ અબજપતિ શેઠ, તે બદામની પૂરી ને કાજુની પૂરી ને હલવા ને કોઈ કોઈ પાર વગરના ટેબલ ઉપર બોલા. બધા શેઠ આ શું છે કે વાતો કરો, આ બધી અમને આમંત્રણ આપવાનું કારણ શું? કે કાલે જે કાચ લીધું હતો ને મેં 100 રૂપિયામાં ઘા, એ 10 લાખ હે 10 લાખમાં વેચ્યો. હા હા, હવે ભલે તમે લઈ લીધું અમને વાંધો નથી કઈ, પણ હવે અમને કળા બતાવો. બીજી વાર વેચવા આવ કોઈ આવે તો કળા બતાવો, બતાવો. પછી પણ ટેબલ મૂક્યું ગાટી નીકળીએ, ચારે બાજુ લાલ ફૂલ ઢગલો કરી દે, ભજવા મૂકી દે, મૂક્યું. એક એક પછી 50 ચડાવ્યા હતા, એક એક પછી એક એક ઉભા કર્યા. આ કાચ કેવો લાગે છે? રાતો 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 બધા રાતો. કોઈ એક સફેદ કોઈ કહ્યું નહીં, કાચલી કે ફૂલ કાટ નાખ કાચ એકલો રાખ. બધાને ઉભા કર્યા, કેવો લાગે? સફેદ 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 સફેદ. પછી ત્રીજો રાઉન્ડ કર્યો, પાછો બીજા ફૂલ. હવે કેવું લાગે? અરે હવે ક્ષેત્ર એનો સફેદ જ છે. અમને ભારતીય થઈ ગઈ જતા, એક હું મનુષ્ય થઈ ગયો, હું દેવ થઈ ગયો, હું પૈસાવાળો થઈ ગયો, હું નારકી થઈ ગયો, હું રાગી થઈ ગયો, હું વૈખ્યાદી થયો નથી. એવો વૈખ્યાદી તો પરમાત્મા છો ને વિખ્યાતો પ્રેક્ષણની પર્યાય ભયભૂત છે. એનાથી ભીડ પરમાત્મા બિરાજમાન છે ને જોડે વિખ્યાત તો નહીં લઈએ. એમ આ કળનું કામ છે, આમાં કળ કામ નહીં આવે. આટલું દાન દઈ દો, આટલા મંદિર બંધાવો, આટલી યાત્રા કરો, આટલા ઉપવાસ કરો. આ જ્ઞાન કળા વળે, જ્ઞાન કળી લે, જ્ઞાનથી જ્ઞાન કળી લે. જ્ઞાન કળામાં અખંડ પ્રતિભા તો છે, પણ કરી લે. પરીક્ષાને પ્રાર્થના પણ કરતા નથી. સહજ એવું ખબર છે કે જેવો તે પદાર્થોનો આકાર છે, પદાર્થોનો આકાર જેવો છે. તેવા જ આકાર રૂપે અરીસામાં પ્રતિબિંબિત થાય છે. અરીસામાં પદાર્થ આવતા નથી, તો જ્ઞાનમાં પદાર્થ આવી જાય. આ મકાન બંગલો કરોડ રૂપિયાનો ફ્લેટ નહીં, મારા મારા કરે છે, મરે છે. તારો એક રજકણ થવાનું નથી. પ્રતિબિંબ પડતા હરીશો એમ માનતો નથી કે આ પદાર્થો મારા માટે ભલા છે. બહુ માલ મળ્યો છે આમાં તો. જ્ઞાનમાં પ્રતિબિંબ થાય. કરોડ રૂપિયાનો ઢગલો દેખાય પણ જ્ઞાનમાં એ રૂપિયા આવતા નથી અને જ્ઞાનમાં એનો પ્રતિભાસ માત્ર થાય છે પણ એ પદાર્થો બહારના પદાર્થો આવતા નથી, ઘૂસી જતા નથી, ઉપયોગમાં આવતા નથી. રાગ ભીન છે ને જ્ઞાન ભીન છે એમ સોગાનીજીએ એક વાત ત્યાં સાંભળી, રાતના બેસી ગયા, સમય કશું નહીં જોવા થઈ ગયા. આ સોગાનીજીની ડગરી છે. મને સોગાનીજીએ કહ્યું હતું કે આ કોલકાતાની અંદર 80 લાખની વસ્તી છે એમાં હું એક જ સુખી છું, બાકી બધા સુખી છું. મને પ્રત્યક્ષ કહ્યું, મારે એને પરિચય કરો. એના કરતા એક સુક્ષ્મવાદી પુરુષ કહી એ વખતે હું ભોનગઢ રહેતો હતો, બહારનું આમંત્રણ આપ્યું, બહાર ત્યાં બધા રસ્તામાં ચાલતા પોતે સેવ બોલ્યા મારા પૂછા સિવાય કે લાલચંદભાઈ એ જ્ઞાન દર્શન ચારિત્રકા જો પરિણામ નિર્વિકારી વિતરાગી નિશ્ચય મોક્ષનો માર્ગ પ્રગટ હતા પર્યાય વો આત્મા કે આશ્રય સે હોતા હૈ મેરે કો ખટકતા પછી મેં કહ્યું દેખો એ તો શાસ્ત્રમાં છે નિશ્ચય રહ્યા છે મનીવરો કામે નિર્માણ નહીં તો કે વાત સહી હૈ શાસ્ત્ર કી બાત તો આપ કહેતે હૈ મેરે કો મંજૂર હૈ મગર મેરે કો વો બાત ખટકતી કેટલી પર્યાયની નિરપેક્ષ સત્ય વાત પર્યાય નિરપેક્ષ વર્ષી તો નિરપેક્ષ વ્યવહાર રત્નથી તો નિરપેક્ષ પણ જેના લક્ષ્ય થાય એમ કહાય એમ કહેવાય તો પણ એ તો સત હેતુ છે પર્યાય. વિજ્ઞાનનો પુરુષ પછી જયારે એનો સ્વર્ગાસ્થ થવાનો હતો ત્યારે માટુકા બતાવ્યા હતા ત્યારે અમે મળ્યા અને એક સામે બગલો હતો ત્યાં બધા બહુ શુભેગા થયા સાથે તો જવાના હતા ત્યારે થોડી ચર્ચા થઈ સ્વયં બોલ્યા મોટે લાલચંદ ભાઈ બીજું બોલો બધા કહો કે મેં કિસકા ધ્યાન કરું મેં તો ધ્રુવ પરમાત્મા પર્યાય મેરા ધ્યાન કરે તો અને એ વખતે છું બોલ્યો નહીં મનમાં રાખ્યો ગુરુ ન બોલે ત્યાં સુધી આપણાથી ન બોલાય એક અવતારી પુરુષ છે આને બહુ ન બોલ મારે આત્માનું ધ્યાન કરવું છે એ વાત નહીં પર્યાય મેરા ધ્યાન કરે તો હા હા મેં કેટલા ધ્યાન કરું મેં તો પરિપૂર્ણ ધ્રુવ પરમાત્મા ગજબનો જીવ થઈ ગયો ગુરુનો સંસ્કાર હતો ગુરુએ એને સાધના કરી કહેવાનો મારો વાત એ છે કે દ્રવ્ય ગુણને પર્યાયને પહેલા નિરપેક્ષ જો પછી સાપેક્ષની વાત કર કેમ કે જયારે જ્ઞાન પ્રગટ થાય છે ત્યારે એનું લક્ષ્ય જ્ઞાયક ઉપર જાય છે તો જ્ઞાયકને આશરે જ્ઞાન થાય એ વાત એ બરાબર છે સંતોની વાત એ પણ સાચી છે પણ જયારે નિરપેક્ષની વાત આવે ત્યારે સાપેક્ષને ખટકે છે આ પંચાદેયમાં છે સ્વપરને જાણે છે તે જ્ઞાની છે નહીં પર્યાય સત છે નિરાલંબી છે નિર્વિકલ્પ છે એ કોઈનો આલંબન લે ત્યારે પર્યાય પ્રગટ થાય છે જ નહીં ત્યારે એ પર્યાયને સત જોવે તું તો તારી ઉભી નહીં જાય તો પર્યાય નો લક્ષ્ય થયો તો પર્યાય એના આશરે થયું એમ કેવા ભાવે પછી પર્યાય સર્જાય છે સકાળે થાય છે એના સત્કાર કેમાં છે ક્ષણિક ઉપાદાન ની ક્રિયા થાય છે રાગ કર્મ થી થતો નથી અને રાગ આત્મા થી થતો નથી એના સત્કારક થી ક્ષણિક ઉપાદાન થી થાય છે અંતર્ગતની સંખ્યાની પરિણામ શક્તિ યોગ્યતા પરિચય ઉત્પન્ન થાય અંદરમાં રાગ નથી ફરી ઉત્પન્ન થાય ત્યારે એની યોગ્યતા રાગ ઉત્પન્ન થાય ત્યારે એનું લક્ષ્ય કર્મ ઉપર હોય તો નિમિત્તના આશરે રાગ થાય એમ કહેવામાં આવે છે બાકી એ વખતે નિમિત્ત છે ખરું નિમિત્ત નથી એમ નહીં પણ નિમિત્તે થાય તો નિમિત્ત રહેતું નથી કુંભારથી ઘણો થાય તો કુંભારને નિમિત્ત ન કહેવાય કેમ કે એક પદાર્થ બીજા પદાર્થના પરિણામની અપેક્ષા રાખતું સ્વતંત્ર સ્વ આખું જગત છે જો તો જ્ઞાતા થઈ જાય જ્ઞાના અંદર માં આવશે બે મિનિટ બાકી કહેવાય પ્રતિબિંબ પડતા રહીશો એમ માનતો નથી કે આ પદાર્થો મારા માટે ભલા છે ઉપકારી છે રાગ કરવાયો જ છે બધા પદાર્થો પ્રત્યે સમાન ભાવરો જેવી રીતે અરીસામાં કેટલાક ઘટપટાદી પદાર્થો પ્રતિબિંબિત થાય છે તેવી જ રીતે તેવી જ લખ્યું છે દર્પણની માફક જ દર્પણમાં પ્રતિબિંબિત થાય રાગ અને જ્ઞાનમાં રાગ જ્ઞાનમાં આવી જાય અરે પ્રતિબિંબિત થાય છે દર્પણની માફક રાગ ક્યાં તારામાં આવ્યો રાગ તો ભય તત્વ છે ભારતીય છે પ્રતિભાસ થાય છે અરે જેનો પ્રતિભાસ થાય છે એની સામે ન જો જેમાં પ્રતિભાસ થાય છે ને જો ને તો જ્ઞેયમાંથી જ્ઞાનની પર્યાયમાં આવી જાય અને જ્ઞાનની પર્યાય ની જ્ઞાયક એક વાતે અનુભવ થઈ જશે જેવી રીતે દિશામાં કેટલાક ઘટપ્રદાજી પદાર્થો પ્રતિબિંબિત થાય છે તેવી જ રીતે એમ સંકોટી કહી અરીસામાં કઈ પદાર્થ આવતા નથી એવી રીતે જ્ઞાનરૂપી દર્પણમાં એવી જ રીતે જ્ઞાનરૂપી દર્પણમાં સમસ્ત જીવાની પ્રતિબિંબિત થાય છે પદાર્થો કઈ જ્ઞાનમાં ઘૂસતા નથી આવતા નથી ભાઈ લેવા દે તો જ્ઞાનને જો ને જ્ઞાયકને જોતો ખરો અરે જરાક જ્ઞાનને જોઈશ ને તો તારું વલણ જ્ઞેયથી વિમુખ થવા મળશે અને જ્ઞાનને જોઈશ ને તો જ્ઞાન તો જ્ઞાયકનું છે તો જ્ઞાયક પ્રશ્નો આવી જાય એવું કોઈ દ્રવ્ય કે પર્યાય નથી કે જે જ્ઞાનમાં ના આવ્યું હોય જ્ઞાનમાં ના આવ્યું હોય એટલે જ્ઞાનમાં બધા પદાર્થો આવી જાય એમ નહીં બધાનો આ પ્રતિભા થઈ જાય છે થઈ ગયો છે પાછી એમાં ખૂબી છે કે વધઘટ થતી નથી કઈ એમાં બહુ માલ છે ગણપત પર્યાય છે એમાં અવકર્તા છે એમાં પરનો જ્ઞાતા નથી એમાં ઘણું આમાં છે એમાં માલ તો બહુ ભીડો છે આવા શુદ્ધ ચૈત્યનો પ્રકાશનો સર્વોત્કૃષ્ટ સમયમાં શુદ્ધિ કરવાયો છે ધીમે ધીમે ચાલશે બીજું હવે બાબુજી